પડી. સ્વામી ને તાવ આવ્યો છે. જીવા ખાચર ને દરબારે ગયા તે નથી પાછા. દાદા ખાચર ને દરબાર માં પગી નીતી થઈ ગયા અને સ્વામી સુતા. મહારાજ કે હાલો ખબરી કાઢવા જઈ. સ્વામી ખબરી કાઢ મહારાજ ખબરી કાઢવા ગયા. સ્વામી સુતા હતા. મહારાજે હાથ હાથમાં લીધો તો હાવ ટાઢો બોળ. મારે કે સ્વામી તમને તાવ આવ્યો તેવું મેં સાંભળ્યો હતું. મહારાજને કે હા મહારાજ આમાં તો કાંઈ છે નહીં. મહારાજને કે મારા સહન ન થયું એટલે આ ગોદડી ઉપર મૂક્યો છે કે જો ગોદડી ત્રુજે. ભક્તોની સ્થિતિ તો તમે જુઓ. ગોદડીને તાવ મૂકે અને ગોદડી ત્રુજે. ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાને બળે કરી એના ભજનને બળે કરીને ક્યાં પહોંચ્યા, ક્યાં પહોંચ્યા. અતો મહારાજ હારે આવ્યા હતા એટલે વાંધો ન આવ્યો. આ એક એકને મોકલ્યા હોત ને, આ એક એકને જો મહારાજ અલગ અલગ મોકલ્યા હોય તો આ દુનિયા ભગવાનનો પાર ન રહે. કારણ કે આ બધાને દુનિયા ભગવાન કરીને જ પૂજત. કારણ કે સામર્થ્ય એકની એવી હતી એમ. માણા મરી જાય જીવતું કરે, ઘોડું મરી જાય જીવતું કરે. સાયન્સ આજ આટલું બધું આગળ ગયું, આટલું બધું આગળ ગયું. ચંદ્ર ઉપર આટા માર્યા અને મંગળ ઉપર જવાની તૈયારીઓ કરે. આટલું સાયન્સ આગળ ગયું તો એક શ્વાસ વધારી નથી શકતું માણસને. એક શ્વાસ પૂરી નથી શકતું. એક તો કેસ બતાવો કે માણસ મરી ગયા પછી મોટા મોટા સારા સારા ડૉક્ટરો ભેગા થયા અને પરાણે મહેનત કરીને જીવતો કર્યો. એક તો બતાવો. ત્યારે બ્રહ્મનિષ્ઠ સંતો મળદા બેઠા કરે. એક એટલી એટલી એક એકની આટલી સામર્થ્ય. તો મહારાજ આવ્યા હતા એટલે બધાની સામર્થ્ય મહારાજ નાથી રાખી. મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને કીધું, સ્વામી તાવ હતો ને તો કે મહારાજ આ ગોદડી મૂક્યો, જો ગોદડી ધ્રુજે. મહારાજ કે સ્વામી પાછો લઈ લો. તો મહારાજને કે પણ મહારાજ તકલીફ બહુ થાય, સહન નથી થતું. મહારાજે શબ્દ યાદ કર્યા, સ્વામી આત્મરૂપ હો જાઓ. બોલ્યા હતા ને એટલે સાધુ કે આત્મરૂપ હો જાઓ. મહારાજ કે સ્વામી આત્મરૂપ હો જાઓ. મહારાજને કે મહારાજ ઘણો કે આત્મરૂપ થાવ છું પણ સહન થતું નથી. મહારાજ કે પાછો લીલો તાવ, જો નહીં લો ને તો ત્રણ જન્મ લેવા પડશે. અને ભાઈ જન્મથી તો ભારે બી ગયેલા હો. જન્મ લેવાની વાત અંતર રાડ નાખે એવા ડરી ગયેલા. અમે પૂર્ણ સ્વામી મને પરમ દિવસ કહેતા હતા. સ્વામી મને કહે મારે 31 વર્ષ આવતી નિમિ એકાદશી પૂરા થાય છે. તો મને કહે 31 વર્ષ પહેલાં આ જીવની દિશા શું હશે, કે આ માના ઉદરમાં હશે ત્યારે કેવો ઊંધે માથે લટકતો હશે, કેવો હેરાન થતો હશે કે. અને એ ડરથી ભાગ્યા હો બધા. બહુ બી ગયેલા, બહુ બી ગયેલા. યાદ આવે ને તો કંપારી છૂટી જાય કે આ હા. અને છાતીને એમ પોછા બધા સમજ્યા, છાતીના નરમ થોડા એટલે ડર બહુ લાગી ગયો. અને તેમ બધા છાતીના ભારે મજબૂત. ગમે એટલી ફેરી સાંભળ્યા પછી હજી ડર તો લાગતો જ નથી. રખાયન માના ઉદરમાં જવું પડશે શું દિશા થાય. એમ જો સંકલ્પ થાય કે માના ઉદરમાં જવું પડશે શું દિશા થાય, તો એને કહેવું ન પડે કે તું ભજન કરે એમ. એને કહેવું ન પડે આ નિયમ પાળે એમ. એને કહેવું ન પડે આ કુટુંબ બધી છોડી દે. એને કહેવું ન પડે તું મંદિર આવજે. જેને ડર લાગી જાય કે ઓહો હો હો આ ફેરી ભગવાન નહીં ભજો દિશા શું થાય, કાલ હવારે દેહ પડી જશે ને માના ઉદરમાં ઊંધે માથે લટકવા આવવું પડશે, હું હાલત થાહે, જીવ પર જુલમ થાહે. આવા જેને સંકલ્પ થવા મળે એને પછી ઉપદેશ આપવો પડે નહીં. આ ડર નથી લાગતો એટલે ઉપદેશ આપી આપીને થાક્યા તોય અડતો નથી. લો કેટલી ફેરી ને તરી કીધું, એલા ભલા આવા મહારાજ મળ્યા છે, તમે પૂજા કરતા થઈ જાઓ, તિલક ચાંદલો કરતા થઈ જાઓ, મારીની આજ્ઞા પાળતા થઈ જાઓ. સાંભળે બધું પણ ફેરફાર કાંઈ ન કરે. લો એમ ને એમ કોરું ધાકોડ હવાના પોરમાં તિલ કપાલ લઈને પાછું પગી જાય. લો હવાના પોરમાં કોરું ધાકોડ કપાલ લઈને પગી જાય. વિચાર ન કરે કે ઓહો હો હો ભગવાનની આજ્ઞા છે ને આ ફેરી ભજન નહીં કરું, નિયમ નહીં પાડો તો હું દિશા થાય. એ જ મોટી કઠણાઈ છે આપણી. સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ કીધું, સ્વામી તાવ પાછો લઈ લો અને તરત ત્રણ જન્મ લેવા પડે. સ્વામી તો થરથરી ગયા. તરત તાવ પાછો લઈ લીધો. તાવ પાછો લીધો. મહારાજ કે સ્વામી 6 મહિના તાવ રહે. મહારાજ કે પણ મહારાજ 6 મહિના તો બહુ વધારતા, કાંઈક દયા કરો. ઓછું કરતા કરતા મહારાજ કે 1 મહિનો તો રહે. મહારાજ કે મહારાજ કાંઈ દયા. મહારાજ કે સ્વામી 3 દિવસ તો રહેશે. સ્વામી કે પણ મહારાજ 3 દિવસ પણ 1 સેકન્ડ નથી જાતી. મહારાજ કે સ્વામી તો સાંભળો 3 જણ લેવા નહીં. મહારાજ એ નહીં, એ વાત રહેવા દો તમે, એ રહેવા દો. એ વાત નહીં કરતા, એ એક જન્મનો લેવો પડે ને જેટલું ડિસ્કાઉન્ટ મળતું ને એટલું આપો, એ જન્મની વાત રહેવા દો. મહારાજ કે સ્વામી તો 3 દિવસ તો રહેશે તાવ. મહારાજ કે પણ મહારાજ આ સહન નથી થતો એમ કેમ કરવું? ત્યારે મહારાજ કે સ્વામી તમે એક કામ કરો, યાદ કરો દાદાનો દરબાર. સ્વામી યાદ કરો એ થાંભલ્યો એ વળ્યો, યાદ કરો અમે માણકી ઘોડીને ખેલાતો એ દાદાના દરબારમાં. સ્વામી મારા ચરિત્રોને સંભાળો, તમારું દુઃખ માત્ર ટળી જશે. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે સ્વામી જ્યારે ચરિત્રોને સંભાળ્યા છે એ જ ક્ષણે એનું દુઃખ બધું ટળી ગયું. મહારાજે બતાવ્યું સ્વામી આત્મસત્તા રૂપે વર્તું એના કરતા અમારા ચરિત્રને સંભાળવા એ શ્રેષ્ઠ છે, એ દુઃખને ટાળવા માટે સમર્થ છે. અદ્ભુત રીતે મહારાજે જીવાત્માનું કલ્યાણ કેમ થાય અને જન્મ મરણના દુઃખ થકી કેમ મુક્ત થઈ વાત બતાવી. અને બીજી વાત મહારાજ એ કરી, વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્ર આદિ ભગવાનના અવતાર તેના જે ચરિત્ર હતી જ્યાં જ્યાં કહ્યા હોય તેને પણ સંભાળવા ને ગાવવા, અને એ 4 વાનાની દ્રઢતા થાય તેને અર્થે મેં શ્રીમદ ભાગવત આદિક 8 ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે. માટે એ ગ્રંથને સાંભળવા અને ભણવા ને 4 વાનાની જ વાર્તા કરવી, અને વળી ભગવાનની ઉપાસના અને ભગવાનના ચરિત્રને ભગવાનનું નામ સ્મરણ એ 3 વાના વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્રને ગાતો સાંભળતો હોય ને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવા ને ઈચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો. માટે 4 વાનાય કરીને જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જે જેણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવવા ને સાંભળવા તો ભગવાનના અવતાર ચરિત્ર યુક્ત એવા કાવ્ય કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવવા ને સાંભળવા. પણ કબીર ને અખાના જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના કાવ્ય કીર્તન હોય તેને ગાવવા નહીં, સાંભળવા પણ નહીં. અને તમારે સર્વને મારે વિશે વિશ્વાસ છે ને હું તમને જીવિતી અવળી વાતે ચડાવી દઉં તો જેમ સર્વને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શિલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ તો એમાં મારું શું સારું થાય? માટે આ વાર્તા તમારા કલ્યાણની છે તે મેં તમને હેતે કરીને કહી છે. તે સારું, તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજો, એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે. જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને મારે પગે અડીને સમ ખાવો ને એવી પ્રતિજ્ઞા કરો જે અમારે દ્રઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી રાજી થકા ઉઠીને શ્રીજી મહારાજના ચરણકમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા. બીજી વાત મહારાજ કરી કે પરોક્ષ જે અવતાર શ્રી કૃષ્ણ ભગવાન રામચંદ્રજી ભગવાનના થયા છે એમના ચરિત્રો પણ ગાવવા અને સાંભળવા. અને એટલા માટે જ મહારાજ કે શ્રીમદ ભાગવત આદિક 8 સત્શાસ્ત્રોનો મેં અતિશય પ્રતિપાદન કર્યું છે. આપણા મનમાં એમ થાય મહારાજ મળ્યા પછી એ ચરિત્રો શું કામ ગાવવા, શું કામ સાંભળવા? તો એ ચરિત્રો ગાવવાથી સાંભળવાથી આપણને મહારાજને ભજવાનું બળ મળશે. કેવું મળશે? એ ભક્તોએ ભગવાનને રાજી કરવા માટે જે દાખલો કર્યો છે, તમે કલ્પના કરો લક્ષ્મણજીએ ભગવાનને રાજી કરવા માટે કેટલો દાખલો કર્યો. 14 વર્ષ સુધી ઊંઘને હરામ કરી, 14 વર્ષ સુધી અન્ન પાણીને હરામ કર્યા, ભગવાન રામને રાજી કરવા માટે 8 આટલો દાખલો કર્યો, રાધાજીએ પરમાત્માને રાજી કરવા માટે કુંજ ગલીમાં એની ઈચ્છાથી આખી જિંદગી ગુજારી, ગોપીઓએ પરમાત્માને રાજી કરવા માટે મહારાજ કે પરમાત્મા ગોકુળને મૂકી વૃંદાવનને મૂકીને મથુરા જવા માટે જ્યારે તૈયાર થયા ત્યારે ગોપીઓએ સંકલ્પ કર્યો. કેવો કર્યો હતો? આપણે મથુરામાં એને નહીં જવા દઈએ, છેલ્લી બાકી આડી સુઈ જશું પણ એને મથુરા તો નહીં જવા દઈએ. પણ પરમાત્માની જવાની ઈચ્છા જોઈ એ જ ક્ષણે, બોલ્યા નહોતા, જવાની ઈચ્છા જોઈ એ જ ક્ષણે ગોપીઓ એક બાજુ હટી ગઈ. અને મહારાજ કે ત્રણ જ ગાવ મથુદાર દૂર હતું, તેમ છતાં ગોપીઓ પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ મથુરા ગઈ નહીં, કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે તેડાઈને ત્યારે ગઈ. એમાંથી આપણને બળ મળે. કહો એ લોકોએ આજ્ઞા પાળવાનું કેટલું તાણ રાખ્યું, પરમાત્માની આજ્ઞા પાળવાનું તાણ કેટલું રાખ્યું. અને તમે સ્નેહગીતા વાંચશો ને તો તમને સ્પષ્ટ દેખાશે. નિષ્કુળાનંદ સ્વામી સ્નેહગીતા લખી અને લખી લખીને સ્વામીએ તારણ એવું કાઢ્યું છે કે ગોપીઓએ પરમાત્મામાં કેટલું હેત કર્યું, કેટલો પ્રેમ કર્યો, તો આપણને પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એમાં હેત કેમ ન થાય, શું કામ ન થાય. શ્રીકૃષ્ણ પરમાત્માને છે ગોપીઓ આટલું હેત કરતી હોય, રાધાજી જો આટલું હેત કરતા હોય, લક્ષ્મણજી પરમાત્માને આજ્ઞા વર્તીને આટલા ખબરદાર જો વર્તતા હોય, તો આપણને તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. તો આપણને મહારાજ મળ્યા પછી આપણાથી મહારાજને રાજી કરવા માટે શું કામ ન થાય, મહારાજની મરજી પ્રમાણે શું કામ ન વર્તાય, મહારાજની આજ્ઞા ઉલ્લંઘન કઈ રીતે થઈ શકે. આ બળ આપણને સંપૂર્ણપણે પ્રાપ્ત થાય. દાખલા તરીકે આપણે ક્યારેક દ્રષ્ટાંત આપતા હોઈએ, કેવું આપતા હોય, કોઈકનો દીકરો બહુ જ ગયાગ્ર હોય, એના પિતાની આજ્ઞામાં વર્તતો હોય, અને એ સામાન્ય સ્થિતિવાળા હોવા છતાં આપણે શું કહીએ, તે ઉલ્લાનો છોકરો જોયો, એના પિતાની એક એક આજ્ઞા પાળ્યા છે, કોઈ દી એના પિતાની આજ્ઞા ઉલ્લંઘન કરતો નથી, નહીતર એનો બાપ ક્યારેક હરિભગત ન હોય તો એનો પિતા એવું નહીં માનતા કે હરિભગતના છોકરા દાહ્યા હોય અને એના બાપની આજ્ઞા વર્તતા હોય. એવું પણ જોવા મળે હરિભગતનો દીકરો નહીં હોવા છતાં તમામ આજ્ઞાને પિતાની પાળતો હોય, ત્યારે સત્સંગના પિતા બધી મહારાજની આજ્ઞા પાળનારા ક્યારે, કેમ કે તું ઓલ્યાન તું જોતો ખરો, એના બાપની અંદર સત્સંગ નથી તો એનો છોકરો એ ક્યાંય એમ જ કરે છે, એને આજ્ઞા કોઈ દાડો ઉલ્લંઘન કરતો નથી. એનો કહેવાનો મતલબ શું થયો, માટે તું મારી આજ્ઞા પ્રમાણે રહે, હું તો ભગવાનનો ભક્ત છું, કોઈ દાડો તને અધર્મનો માર્ગ સિંધવાનો નથી, તો તું શા માટે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો, એમ એનો કહેવાનો તાત્પર્ય હોય. એમ અહીંયા મારાનું કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે જ્યારે વાંચશો સાંભળશો ત્યારે તમને જ્ઞાન થશે, ત્યારે તમને જ્ઞાન થશે પરોક્ષમાં એના જેટલા ભક્તો થઈ એ પરમાત્માની આજ્ઞામાં કેટલા ખબરદાર થઈને વર્ત્યા હતા, તો તમને તો પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે અને તમે મારી આજ્ઞામાં ન વર્તો અને જેમ ઠીક પડે એમ વર્તતા હોવ તો તમને તો ધિકાર છે, એમ અહીંયા મહારાજનો કહેવાનો તાત્પર્ય છે. અદ્ભુત વાત મહારાજે અહીં બીજી બતાવે છે. મહારાજ કે ઉપાસના વિના જીવાત્મા પરમાત્માને પામવા માટે જે દાખલો કરે છે, પરમાત્માનું નામ સ્મરણ કરતો નથી, પરમાત્માના ચરિત્રોને જે ગાતો નથી અને જેમ ઠીક પડે એમ વર્તે છે અને કદાચ આત્માનું બળ રાખતો હશે તો મહારાજ કે તો તુંબડા બાંધીને તર્યા જેવું કામ કરે છે, અને કદાચ નામ સ્મરણ કરતો હોય, ઉપાસના રાખતો હોય, ચરિત્રે ગાતો સાંભળતો હોય, પણ પરમાત્માને આજ્ઞા ધર્મને જે લોપી નાખતો હોય એ તો મહારાજ કે માથે પાણો મૂકીને તરવાની ઈચ્છા રાખે એવું કામ કરે છે. એટલે કહેવાનો મારાનો મતલબ એવો છે કે આ બધી જ વસ્તુ જોશે. શું જોશે? તો કે ઉપાસના પણ જોશે, નામ સ્મરણ પણ જોશે, પરમાત્માનું કીર્તન ભક્તિ પણ, કથા વાર્તા પણ જોશે અને નિયમ પણ જોશે. આ ચાર વસ્તુ જ્યારે સિદ્ધ થશે ત્યારે જ તમે મને પામશો, એવી ના તમે દાખલો કરશો તો ખોટી વાત છે. મહારાજ કે આજે હું તમને વાત કરું છું તમારા કલ્યાણ માટે જ કરું છું, હું તમને બીજી કોઈ ભામે ચડાવી દેવા માંગતો નથી, આમ મારો કોઈ સ્વાર્થ નથી, હું તમને મારા સ્વરૂપની અંદર જોડવા પ્રયાસ કરતો હોઉં તેમ મારો કોઈ સ્વાર્થ નથી, મારી અંદર સ્વાર્થ હોય એવું તમે કોઈ દી સંકલ્પ પણ કરશો નહીં, હું તમને ખોટે માર્ગે ચડાવી દઉં તમારું કલ્યાણ બગડી જાય, તમે મારા પર વિશ્વાસ મૂક્યો હોય અને તમારું કલ્યાણ બગડી જાય એમાં મારું શું સારું થાય. મહારાજ કે માટે મારા ઉપર તમે સંપૂર્ણ મહારાજ કે વિશ્વાસ મૂકજો, અમે જે વાત તમને કરી છે તમારા કલ્યાણની જ કરીએ છીએ, આવી રીતે સમજીને દ્રઢપણે વર્તજો, એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે કે આ વાતની જેને દ્રઢતા થઈ હોય કે આ ચાર વસ્તુ અમે દ્રઢ કરશું એટલા ભક્તો ઉભા થઈને અમારા પગે અડો. કેટલું પાકું કરે મહારાજ, જો ઉભા થઈને અમારા પગે અડો મહારાજ, કે ખાલી માથું ધણો મહારાજ કે નહીં મેળ, પણ ઉભા થાવ પગે અડો. એક એકને મહારાજ ઉભા કર્યા અને કેટલી દિવ્યતા સત્સંગની છે તમે કલ્પના તો કરો. આમાં એવું લખ્યું સર્વે હરિભક્તો ઉભા થયા, શું દિવ્યતા છે સત્સંગની, સર્વે હરિભક્તો ઉભા થયા, મહારાજના ચરણને પગે અડ્યા, સોગંદ ખાધા મહારાજ, આજ તમને સોગંદ છે, તમે જેમ કીધું છે એમ જ અમે કરશું, તમારું ભજન કરશું મહારાજ, તમારી આજ્ઞા પાળશું, ઉપાસના દ્રઢ કરશું, તમારું નામ સ્મરણ કરશું અને તમે કીધું તે પ્રમાણે ચરિત્ર ગાશું ને સાંભળશું મહારાજ, અમને સોગંદ છે. પછી મહારાજે સ્ત્રી ભક્તોને પણ કીધું, પોતે પરમાત્મા હોવા છતાંય મર્યાદાનું ઉલ્લંઘન ન કર્યું, સ્ત્રી ભક્ત ઉભા થયા, મહારાજના પગને ડેમ ન કીધું, દૂર ઉભા રહ્યા, અને દૂર ઉભા રહીને મહારાજને કીધું, મહારાજ અમે પણ એમ જ કરશું. અને એમ જ્યારે મહારાજને કીધું ને ત્યારે મહારાજ રાજી બહુ થયા, એમ કીધું, જો રાજી થયા અને પ્રસન્ન થયા પછી મહારાજ હસતા હસતા પોતાને ઉતારે પધાર્યા. માટે મહારાજને હસાવવા હોય, ભગવાનને રાજી કરવા હોય, એને આ ચાર વસ્તુ મંડી પડવું. પરમાત્માએ જે નાની મોટી આજ્ઞા કીધી, નાની મોટી આજ્ઞામાં ખબરદાર બનવું, નામ સ્મરણ કરવું, માને ભજન કરવું, પરમાત્માની કથા વાર્તા કરવી, માને જ્ઞાન દ્રઢ કરવું અને પરમાત્માની ઉપાસના શુદ્ધ કરવી, આટલી વસ્તુ થાય તો મહારાજ ખૂબ જ રાજી થશે અને આપણને જોઈને હસશે. માટે ભગવાન શ્રી હરિ આપણને જોઈ જોઈને હસે એવું કરી લેવું. એવી રીતે અહીંયા મહારાજે બતાવેલ મધ્યનું 35મું વચનામૃત પૂર્ણ થયું. હવે એક આપણે નાનું કીર્તન સાંભળશું અને પછી ધૂન પ્રેમથી બોલશું. સહજાનંદ સ્વામી મહારાજ શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ
ભક્તિધર્માત્મજમ
વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ
કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ
ભજે.
સહજાનંદ સ્વામી મહારાજની જય.
સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ એના વચનરૂપી અમૃતનું આપણે પાન કરતા હતા. કાલે આપણે મધ્યનું 35મું વચનમાં તો વાંચ્યું, વચનામૃત ગ્રંથ બહુ અજોડ છે, સરળતાથી સમજાય તેમ પણ નથી અને જો સમજાય જાય તો એના જેવો કોઈ આનંદ નથી. જેમાંથી મહારાજે કાલે છેલ્લા પ્રશ્નની એક વાત કરી હતી કે અખો અને કબીર એના બનેલા કીર્તન હોય તો એ ગાવાની સાંભળવાની, સમય થઈ ગયો અને કારણે આપણે એ પ્રશ્ન બહુ સમજાવી શક્યા નહોતા. અત્યારે 2 મિનિટમાં એ વાત સમજીએ કે શા માટે મહારાજ ના પાડી. તો અખાની વાણીના ચાબખા એવા છે કે વ્યક્તિને પરમાત્માને વિશે નાસ્તિકપણું આવી જાય, ધાર્મિક ક્રિયાની અંદર નાસ્તિકપણું આવી જાય, એવી એક એક એની વાત છે. અને કબીરજીની જે વાણી છે તે અવળ વાણી છે, જેને કારણે વ્યક્તિને જુદા પ્રકારનું કંઈ સમજાય જાય એમ છે. ઉપરાંત નિરાકાર છે, પરમાત્માના આકારનું ખંડન થઈ જાય છે. એટલે બંનેની વાણીમાં દોષ હોવાથી મહારાજ કે મારો આશ્રિત કોઈ દિવસ બેમાંથી એકેના બનેલા કીર્તન ગાયે નહીં, સાંભળે નહીં. એવી રીતે કાલે મહારાજ સમજાવ્યું હતું. આજે હવે આપણે મધ્યનું 36મું વચનામૃત સમજીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880ના ભાદરવા સુધી પૂનમની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે તેનો શું ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો ઉપાય તો 4 પ્રકારનો છે. તેમાં એક તો જેના ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય તે જ્યાં ચોંટાડે ત્યાં ચોંટી જાય, તે જેમ
પુત્ર કલત્રદિકમાં ચોટે છે તેમ પરમેશ્વરમાં પણ ચોટે. માટે એક તો એ ઉપાય છે, અને બીજો ઉપાય એ છે જે અતિશય શરીરપણું. તે શરીરપણું જેના હૈયામાં હોય ને તેને જો ભગવાન વિના બીજો ગાઢ થાય તો પોતે શરીર ભક્ત છે. માટે તેના હૃદયમાં અતિશય વિચાર ઉપજે. તે વિચારે કરીને ગાઢ માત્રને ટાળીને અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. અને ત્રીજો ઉપાય તે ભય છે. તે જેના હૃદયને વિશે જન્મ મૃત્યુ ને નરક ચોરાસી તેની બીક અતિશય રહેતી હોય તે બીકે કરીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે. અને ચોથો ઉપાય તે વૈરાગ્ય છે. તે જે પુરુષ વૈરાગ્યવાન હોય તે સાંખ્ય શાસ્ત્રને જ્ઞાને કરીને દેહ થકી પોતાના આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વે માયિક પદાર્થને અસત્ય જાણીને પછી તે આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરે. અને ચાર ઉપાય વિના તો જેના ઉપર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય. પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહે નહીં. મુક્તાનંદ સ્વામીનો બહુ સરસ પ્રશ્ન છે કે મહારાજ, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ કેમ રહે જે કઠણમાં કઠણ કામ છે? પ્રારંભમાં જ મહારાજ કહી દીધું, પહેલા વચનામૃતમાં જ પ્રથમના, કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી તે અતિ કઠણ કામ છે. અને મહારાજે પ્રથમના 49માં વચનામૃતમાં એમ કીધું કે જે ભગવાનનો ભક્ત છે એને જ પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રહે છે, એને જગતના કામ કરવા કઠણ પડે છે, અને જે ભક્ત નથી એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી કઠણ પડે છે. કારણ કે વૃત્તિ ક્યારે રહે? તો જ્યારે અતિશય પરમાત્માનો મહિમા સમજાય, પરમાત્મામાં અતિશય હેત થાય ને ત્યારે વૃત્તિ રહે. જેનો મહિમા સમજાય, જેની સાથે હેત થાય એ બધાય મારે, એવું કાંઈ નથી ભગવાનમાં જ રહે. જેનો મહિમા સમજાય ને જેમાં હેત થાય બધામાં વૃત્તિ રહે. પછી ધન હોય તોય ભલે, નારી હોય તોય ભલે, નારી માટે નર હોય તોય ભલે, પુત્ર હોય તોય ભલે, જેમાં હેત એમાં વૃત્તિ રહી. મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં જે વૃત્તિ રાખી એમાં ચાર કારણ છે. ચાર રીતે ભગવાનના ભક્તને પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રહી. મહારાજ પહેલું કારણ બતાવ્યું, જેને ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, જેના ચિત્તમાં ચિકાશ હોય એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહી. જ્યારે એ કથા વાર્તા સાંભળે છે, સત્સંગ કરે છે, ભગવાનની મહત્તા સમજાય છે, ત્યારે એનું ચિત્ત ભગવાન સ્વરૂપમાં ચોંટી જાય છે. પણ જેના ચિત્તની અંદર ચિકાસ જ ન હોય એ ન ચોંટે. ચિકાસ માને પ્રેમ, હેત. એ ભગવાનનો ભક્ત ન હોય, જગતમાં ક્યાંક હેત હોય ને તો એને જે દાડે ભગવાનનો ભગત થાય ને ત્યારે ભગવાનમાં હેત થઈ જાય. જગતમાં ખૂબ જ રસિયો પચ્યો રહેતો એવો જે વ્યક્તિ, એને જે દાડે એમાંથી હેત તૂટે, કોઈક સમજાવે તે જ્યાં હેત કર્યું છે એ વાત ખોટી છે, હેત કર્યા જાવ તો ભગવાન છે, તે દાડે એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહી જાય. પરોક્ષના દૃષ્ટાંતો છે. સંત તુલસીદાસજી અતિશય પોતાની પત્નીમાં હેત હતું, પણ એને જરાક ટકોર કરી કે જેવું હેત તમે મારામાં કર્યું એવું જો ભગવાન રામમાં કર્યો તો તમારો બેડો પાર થઈ જાત, અને કામ પતી ગયું. ભગવાન રામમાં હેત થયું, હેત થયું તો કેવું થયું? લખ્યું, ચિત્રકૂટ કે ઘાટ પે ભાઈ જામી સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘીસે અને તિલક દિય રઘુવીર. એનું હેત જે એના સ્ત્રીમાં લાગેલો હતો એ ભગવાનમાં જયારે લાગ્યું ત્યારે કઈ સ્થિતિ સર્જાણી? કહો, પરમાત્માને પ્રગટ દર્શન આપે. તુલસીદાસ ચંદન ઘીસે તિલક દિયે રઘુવીર, ખુદ ભગવાન એના કપાળમાં તિલક કરી જાય, આટલી સ્થિતિ તુલસીદાસની થઈ જ્યારે ભગવાનમાં એને હેત થયું તે દાડ. પણ એમ થયું કે એમ તો કે એને ચિત્તને ચોંટવાનો સ્વભાવ હતો, એના ચિત્તમાં ચિકાસ હતી, બસ એને સ્થાન બદલ્યું, બીજું કાંઈ નથી કર્યું, સ્થાન બદલ્યું. જો તમને દેખાય છે ઘણા લોકો એક ધંધો બંધ કરીને બીજો શરૂ કરે તો પહેલા ધંધામાં જેવો પાવરફુલ એવો જ બીજા ધંધામાં થાય. બીજાના મનમાં એમ થાય આટલી બધી આને કમાણી તેને મૂકી કાં દીધું, આ બીજો ધંધો કાં કર્યો. પણ એને પોતાને એ ધંધામાં જેટલું મન લાગેલું હતું એટલું જ બીજા ધંધામાં લાગે એમ છે, અને એનો ફાયદો નફો બેનિફિટ આના કરતાં ડબલ થાય એમ છે દેખાય એટલે છોડી દે. અને અમુક તો ધંધા બદલે જ રાખી આખી જિંદગી, તોય કોઈ દી બે પાંદડે ન થાય. જોબન વડતાલો, એને જગતમાં બહુ જ મન લાગેલું રહેતું હતું, જગતના વ્યવહારમાં બહુ કુશળ હતો, અને જગત એના તમામ લોકો ભલભલા લોકો જોબન પગીથી ડરતા હતા. એને જે દિવસે ભગવાન સ્વામિનારાયણમાં હેત થયું અને ભગવાન સ્વામિનારાયણ સુખના કરતલ દેખાણા તે દાડે એની સ્થિતિ શું સર્જાણી, ભગવાન શ્રી હરિ વિના રહી ન શકે. એને છેલ્લી જિંદગી હું નક્કી કર્યું હતું, નિયમ લીધું હતું કે મારે જમણવારની અંદર હું જે ભોજન કરું એની અંદર પરમાત્માના ચરણારવિંદની રજ એ નાખવી, મિક્સ કરીને જમવી, કાયમનું નિયમ હતું. મહારાજ ધામમાં ગયા એને પછી 12 વર્ષ વીતી ગયા. એક દિવસ એનું ભોજન પીરસાણું, થાળમાં ચરણ રજ ન આવી. એણે એની દીકરીને પ્રશ્ન કર્યો, બેટા આ થાળમાં ચરણ રજ કેમ નથી? તો બાપુજી ચરણ રજ ખલાસ થઈ ગઈ, થાળ ઉપરથી ઊભા થઈ ગયા. અને જોબન પગે એવું બોલ્યા, તો આજ તારા પિતાજીની અવસ્થા પણ ખલાસ થઈ ગઈ. ચરણ રજ પૂરી થતાની સાથે જોબન પગીએ સંપ્રદાયનો ઇતિહાસ એમ કે દેહ છોડી દીધો. કહો ભગવાનમાં એને એવું હેત થયું જેવું જગતમાં હતું. બિલુ મંગલ સંત સુરદાસ, જગતમાં બહુ જ હેત, વેશ્યાની સાથે હેત થયેલું હતું, વેશ્યાની સાથે. પણ જે દાડે થપાટ લાગી અને ભગવાનમાં હેત થયું તે દાડે કેટલું હેત થયું ને ભગવાન એને કેટલા બધા વશ બન્યા. સવારના પોરમાં પ્રસિદ્ધ કથા છે, સંત સુરદાસજી ભજન કીર્તન કરીને પોતાને ઉતાર જતા હતા, રસ્તામાં એક કૂવો આવ્યો અને પોતે ચાલતા હતા, અંધ હતા, તો ચાલતા ચાલતા કૂવા નજીક પહોંચી ગયા. એક ડગલું જો આગળ ઉઠાવે ને તો કૂવામાં પડે મતા. એ જ વખતે નાનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન કૃષ્ણ પહોંચી ગયા, આડી લાકડી ઠેરાવી અને કીધું, બાવા આગે મત જાય, આગે કૂવા હે. સંત સુરદાસ કહે છે, તું કોણ છે ત્યાંના પોરમાં અહીંયા ક્યાંથી? તો કે ઇસ ગાંવ કા એક ગ્રહસ્થ કા લડકા હું, મેં ક્યો આયે હો ઇધર સ્નાન કરને કે લીએ. પણ સંત તુલસીદાસ સમજી ગયા, સંત સુરદાસ સમજી ગયા, આ કોઈ સામાન્ય બાળક નથી. એની આંખ ફૂટી ગઈ હતી પણ દ્રષ્ટિ ખુલી ગઈ હતી. આપણે બધાને આંખ ખુલી છે પણ દ્રષ્ટિ બંધ પડી છે. એને લાકડી પકડી લીધી, એને સમજાઈ ગયું કે આ સાક્ષાત કૃષ્ણ છે. લાકડીને હેરવવા માંડ્યા, મનમાં એમ થયું કમણા કાંડુ પકડી લઉં. પણ લાકડી હેરવતા હેરવતા જ્યાં કાંડુ પકડવા ગયા, કૃષ્ણે કાંડો છોડાવી દીધો. દૂર જઈને ઉભા રહ્યા અને ખડખડાટ જ્યારે હસવા માંડ્યા ત્યારે સુરદાસના મોઢામાંથી આ શબ્દ નીકળ્યા કે આજ મને મજબૂર જાણો છો, મારી પાસે આંખ નથી એટલે તમે ભાગી જાઓ છો ને. બાંય છુડા કે જાત હે, બાંય છુડા કે જાત હે, નિર્બલ જાન મોહી મગર હૃદય છુડા કે જાય તો મરદ બખાવાનું મેં તો હિ. મારો હાથ છોડાય મેં કઈ તમારી મરદાનગી, મારી પાસે આંખ નહીં એટલે તમે ભાગી જાઓ છો ને, પણ મારા હૃદયને મૂકીને તમે જાઓ તો તમારી મરદાનગીને વખાણું. ભગવાન કૃષ્ણ ભેટી પડ્યા, સુરદાસજી તારા જેવો ભક્તને મૂકીને હું ક્યાં જાઉં? એ મારે જે વાત બતાવી રહ્યા છે કે જેને ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય એને ભગવાન અખંડ સાંભળે છે. જેને પ્રેમનું અંગ હોય, ચિત્તને ચોંટવાનો સ્વભાવ અને અતિ પ્રેમનું જેને અંગ હોય એને ભગવાન અખંડ સાંભળે છે. મહારાજ કે ભગવાનના બીજા પદાર્થમાં જો હેતુ હોય એ સાંભળે તો ભગવાન સાંભળમાં શું કહેવું? એક વાત બતાવી. બીજું કારણ મહારાજ બતાવ્યું કે જેને અતિશય શૂરવીરપણાનું અંગ હોય અને એને જો ભગવાન વિના બીજો ઘાટ થાય તો હૃદયમાં અતિશય દાહ જ થાય. આવું જેનું અંગ હોય એને પણ મહારાજ કે પરમાત્માના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. ભગવાન બીજો વિના બીજો ઘાટ ઉઠવા ન દે. અહીંયા આને શુરવીર કીધો, શરીર ભર હુકલકડી હોય ને તો આપણે શુરવીર કોને ગણીએ? ધુંબો મારીને કોકને લોહીનો કોગળો કરાવી નાખે ને એને આપણે શુરવીર ગણીએ છીએ. પણ મહારાજને મતે એ શુરવીર નથી. મહારાજને મતે તો ઇન્દ્રિય અંતસ્કરણ ઉપર જે વિજય મેળવે, મનમાં એક ઘાટ ઉઠવા ન દે, ચિત્ત બીજું ચિંતન ન કરી શકે, બુદ્ધિ બીજો નિશ્ચય ન કરી શકે, આવો જે ભક્ત છે મહારાજને મતે તો એ જ શુરવીર છે. મહારાજ એવો જે શુરવીર ભક્ત છે એને પણ પરમાત્માના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે. કેમ રહે છે? તો કે એ બીજો ઘાટ કરવા મનને દેતું નથી. મન બીજો સંકલ્પ કરે તો બીજે જાય ને. મન પાસે બીજો સંકલ્પ ન કરવા દે, મનને ડારો દે, ખબરદાર બીજો સંકલ્પ કર્યો છે તો ડારો કેમ દે? બોલીને તો કે ના, બોલીને ડારો દે પણ અંદર તો માયક આંગલો એમ નહીં. પણ વારંવાર મનન કરે. શું મનન કરે? ભગવાન એક જ સુખની સીમા છે, જગત આખું ખોટું છે. મનની સાથે લડાઈ લે, મનને હરાવે. ભુજનો પ્રસિદ્ધ પ્રસંગ છે માનકુવાનો. કૃષ્ણજી અને મૂળજી જો સુરવીરી કહેવાય. મહારાજ યાર માનકુવા એમ કીધું કે આવો અમારી પાસે, આજ તો અમારે સાધુ કરવા છે. બધાને કાતર લીધી મહારાજ હાથમાં, ત્યાં તો બધા જતા રહ્યા. મૂળજી ને કૃષ્ણજી બે ખેતર ગયેલા ને એને ખબર પડી કે મહારાજ આમ કીધું, એટલે બે ભાઈ આવીને મહારાજ પાસે જ ગયા. મહારાજ અમને સાધુ કરો. મહારાજ કે સાધુ થવું બહુ કઠણ છે, તમે ઘેરે સરસ ગાડલા ઉપર સૂતા હો અહીં તો ભોંય પથારી કરવી પડે, ઘેરે ગરમ ગરમ રસોઈ જમતા અહીં તો ટાઢી જમવી પડે, ઘેરે તમે ધારો એમ થતું અહીંયા તો બધું ધાર્યું મરોડાય, ઘેરે તમારા સ્વભાવ પ્રમાણે તમે ચાલતો અહીં એક સ્વભાવનું ધાર્યું થાય નહીં, ઘેરે તમારી સામે કોઈ બોલતો નહીં તો લોકો ગાળો હતી ને દેય, માટે તમારા મનને પૂછતા હો જાઓ. મન શું કહીશ? અને બે પોતાના મનને પૂછવા ગયા. મનને કીધું, હે મનવા, જન્મોથી તો જેમ તે કીધું છે એમ અમે કર્યું છે, આ જન્મે જેમ અમે કહીએ એમ તું કરી લે, આ વખતે અમને ભગવાન ભજવા દે એવું. અને કીધું છે તું જો ના પાડીશ તો તને કૂચડી નાખશું, તારું ધાર્યું નહીં થવા દઈએ. અને મનને પણ એમ લાગ્યું કે આ મારું ધાર્યું નહીં દેવા દે. ત્યારે મને કીધું કે હવે જાઓ તમે તાર છૂટથી ભગવાન ભજો. એટલે મહારાજ એમ કે શરીર પણ એવું હોય, એના ઇન્દ્રિય અંતસ્કરણ થરથર ધ્રુજે. માને ઇન્દ્રિય અંતસ્કરણ એ જીવથી વિરુદ્ધમાં જરાય કોઈ ક્રિયા કરે નહીં. અને ઇન્દ્રિય અંતસ્કરણ વિરામ પામી જાય પછી ભગવાન જ સાંભળે, બીજું શું સાંભળે? કહો, ભગવાન કોણ નથી સંભાળવા દેતું? ઇન્દ્રિય અંતસ્કરણ નથી સંભાળવા દેતા. મહારાજ કે ઇન્દ્રિય અંતસ્કરણની સામે વિજય મેળવ્યો છે, માટે એવો જે ભક્ત છે ને ભગવાન અખંડ સાંભળે છે. બે કારણ બતાવ્યા અને ત્રીજું કારણ મહારાજ એવું બતાવે છે કે જેને જન્મ મૃત્યુનો નરક 84નો ભય હોય, ભયે કરીને પણ ભગવાન અખંડ સાંભળે છે. અને મોટા ભાગે લોકો ભજન કરતા હોય ને તો આને કારણે કરે છે. શું કામ કરે છે? શું કામ કરે છે? ભગવાનનું બહુ સુખ છે એટલે ભજન કરે છે, એવા તો બહુ ઓછા વીરલા. સમજાય? ભગવાનના બહુ સુખને વિચારી અને ભજન કરે એવા વિરલા તો બહુ ઓછા છે. પણ ભજન નહીં કરીએ ને તો મર્યા પછી મારી મારી તોડી નાખશે, એમનો દુ તો તોડી નાખશે. ગર્ભવાસમાં આવીને ઊંધે માથે ટીંગાવવું પડશે, હેરાન થવું પડશે. આ ભયથી જ ભજન કરનારા જાજા મળે. લો, સાચી વાત કે ખોટી વાત? કે ભગવાન બહુ સુખ છે એટલે ભજન કરનારા જાજા જડે. ભગવાનના સુખની તો જે જીવને બિચારને ખબર જ નથી. પણ ભય જોયો છે, કેવો જોયો છે? યમના દૂતનો માર તો નથી જોયો, પણ આ લોકમાં કોઈ ગુનામ આવે ને એને જે માર પડે ને રાડ્યું નાખતો એ દ્રશ્ય જોયું છે. એટલે મનમાં એમ થાય જો ભજન નહીં કરી ત્યાં આપણો આવો વારો પડી જાય, એટલે પછી ભજન કરવા માંડે. જીવ કાંઈ સીધે સીધો માને એમ નથી. ઓ લાલદાસ શું બોજો, ભગવાનનું ભજન કરવા તૈયાર નહોતો, પણ મહારાજ જમપુરી દેખાડી નહીતર એમ કહેતો સ્વામીને ભગવાન કહેવાના, પણ મારે જમપુરી દેખાડી અને જાગ્રત થઈને સીધો મારાના પગમાં પડ્યો, ભાઈ સાહેબ મને માફ કરો, મને માફ કરો, તમારે શરણે લો. જસદણના વાસુર ખાચર ભગવાનને માનતા નહોતા અને ભગવાન ભજવા માટે તૈયારી નહોતા, પણ મહારાજ એને પણ જમપુરી દેખાડી અને જમપુરીમાં હારી પડ ધબધબાયો, જાગ્રત બનીને મારાના પગમાં પડ્યો, ભાઈ સાહેબ માફ કરો, મને તમારે શરણે લો. એટલે મહારાજ કે આવો ભય જ્યારે લાગી જાય કે ભગવાન નહીં ભજીએ અને એના સ્વરૂપમાં વૃત્તિ નહીં રાખીએ તો પછી બહુ જ દુઃખ પડશે, દુઃખનો વિચાર કરે તો એનાથી પણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. ચોથું કારણ મહારાજ બતાવ્યું, જેને વૈરાગ્ય હોય, સાંખ્ય શાસ્ત્ર આદિ કે કરીને બધું જ ખોટું કરી નાખ્યું હોય, દેહથી આત્માનો જુદો કરી નાખ્યો હોય, એને પણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે છે. અહીં મહારાજે ત્યાગીને અખંડ વૃત્તિ રહે છે એમનો બતાવ્યો, વૈરાગીને અખંડ વૃત્તિ રહે છે એમ કીધું. મહારાજના શબ્દો બહુ વિચાર્યા જેવા છે. ત્યાગી અખંડ વૃત્તિ રહે એમની, વૈરાગીને રહે. એ પછી ગ્રસ્ત હોય તોય ભલે અને ત્યાગી હોય તોય ભલે, જેને વૈરાગ્ય પ્રગટે એને અખંડ વૃત્તિ રહે. વૈરાગ કહેવાય કોને? તો મહારાજે શિક્ષાપત્રીમાં બહુ સ્પષ્ટીકરણ કર્યું, વૈરાગ્યની વ્યાખ્યા આપી. ભગવાન વિના બીજા અન્ય કોઈ પદાર્થમાં જેને પ્રીતિ નથી તે મહારાજ કે વૈરાગી છે. દુનિયામાં વૈરાગ્યની વ્યાખ્યા કેવી કરે છે? કેવી કરે ખબર? ભગવાનમાં હેત હોય કે ન હોય, ફાટેલ તૂટેલ કપડાં પહેરે તને વૈરાગી કે, એને વૈરાગી કે. કોઈ વસ્તુ પદાર્થ એને ન ગમતો હોય, કોઈક રીતે અરુચિ હોય, એ પદાર્થને સ્વીકારીને વૈરાગી કે. મહારાજ કે કદાચ દુનિયામાં કોઈ જગ્યાએ ન ચોટે, પણ પરમાત્મામાં તો ચોટવું જ પડે. પરમાત્મામાં જે વ્યક્તિ ન ચોટે, જગતમાં ભલે નથી ચોટ્યો, પણ પરમાત્મામાં ન ચોટે ને વૈરાગી કહેવાય નહીં. કારણ કે વૈરાગ્યની વ્યાખ્યા જ એવી છે કે જગત ખોટું થાય ને પરમાત્મામાં હેત થાય, એના વૈરાગી છે. મહારાજે શું કીધું કે વૈરાગી પુરુષને પરમાત્માના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહી, વૈરાગીને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહી, એ સાચો વૈરાગી. બાકી જગત આખું ખોટું કરીને કદાચ બેઠો હોય પણ ભગવાનમાં હેત નથી થયું તો એ તો તમોગુણી થઈ જાય, ખુવાર કરે અને માણસ જીવી ન હગે. તમે જોજો, જગતમાંથી લુખો થયા પછી જે પરમાત્માના સ્વરૂપમાં ચોટી ન શકે ને જીવી ન શકે. તેમ બહુ આમ વિચાર કરો ને તો ખ્યાલ આવે, ઘણાક લોકોને જગત સંબંધી બહુ દુઃખ આવી પડ્યું હોય, ધંધા બિઝનેસમાં, પુત્ર પરિવારનું, ગમે તેનું, અને એ વ્યક્તિને એ બધામાં દુઃખ આવ્યું એટલે એ બધામાંથી મન કેવું થઈ જાય? લુખું થઈ જાય. એને એમ લાગે કે મારું કોઈ છે જ નહીં, માતા પિતા મારા નથી, ભાઈ મારો નથી, પરિવાર મારો નથી, ધંધા બિઝનેસ મારા નથી. માનો એ બધામાંથી મનની વૃત્તિ તૂટી ગઈ અને એને પરમાત્માના સ્વરૂપમાં મન જોડાણું નથી, કરે હું શું કરે? ઈ મરે, સમજાય? એ આત્મહત્યા કરે. શું કામ આત્મહત્યા કરી? તો કે એને ભગવાનના સ્વરૂપમાં હેત થયું નહોતું. એ સાચો વૈરાગી નહોતો. સાચો વૈરાગી જો હોય તો એને જગતમાંથી ગમે એટલું દુઃખ પ્રગટે તોય બીજો સંકલ્પ ન થાય, મનમાં એમ માને પરમાત્મા જે કરતા છે હારા હાટું જ કરતા હશે, તે હવે નિરાતે ભજન કરીશું. આટલો બેમાં ફરક છે. મહારાજ કે જેના સ્વરૂપમાં અતિશય વૈરાગ્ય પ્રગટે એને પણ પરમાત્માના સ્વરૂપની અંદર અખંડ વૃત્તિ રહે. અને એ ચાર ઉપાય વિના તો જેના પર ભગવાન કૃપા કરે તેની તો વાત ન કહેવાય, પણ તે વિના બીજા તો અનંત ઉપાય કરે તો પણ ભગવાનને વિશે અખંડ વૃત્તિ રહે નહીં. મહારાજ કે એ સિવાય ભગવાન કૃપા દ્રષ્ટિ કરે અને કોઈને અખંડ વૃત્તિ થઈ જાય તો વાત અલગ છે. ઘણા બધા સત્સંગમાં થઈ, હેજી ઠક્કરની માને થઈ હતી ને ગોર્ધન શેઠની માને અખંડ વૃત્તિ થઈ ગઈ હતી. મહારાજ જ્યારે માંગરોળમાં ગયા, સમાધિ પ્રકરણ ચાલતું હતું, આય ચારે બાજુ વાત પ્રસરી ગયેલી કે સ્વામિનારાયણ ભગવાન તો સમાધિ કરાવે છે, એની સામું જોઈ અને સમાધિ લાગી જાય છે. તે ગોર્ધન શેઠની માને પણ આ સમાચાર મળ્યા અને ગોર્ધન શેઠ બહુ હારા હરિભગત. એણે મહારાજને કીધું, મહારાજ અમારી ઘેરે કાલે ભોજન કરવા આવવાનું છે. મહારાજ કે ભલે. અને પછી એની માને કીધું કે આવતીકાલે મહારાજ આપણે ઘેરે પ્રસાદ લેવા માટે જમવા માટે આવશે. એની માં કે સ્વામિનારાયણ આપણી ઘેર નહીં હો, એણે તો બાબરો ભૂતવશ કર્યો છે. એ આપણી ઘેરે આવો ને આપણે કાંઈક મૂઠ નાખી દે મેલી તો. ગોર્ધન શેઠ કે હું તો આમંત્રણ આપીને આવ્યો છું, હવે આવશે જ. ગોર્ધન શેઠની માં કે આપણી ઘેરે નહીં. ગોર્ધન શેઠ કે તને પોહાઈ કરી તો આવશે. એની માં કે તો હું નહીં ઘેરે રહું તો તું તારા બાજુનું ઘર છે એમ પુરાઈ જજે, નો ઘેરે રહેતો. અને ગોર્ધન શેઠની માં બાજુના ઘરમાં પુરાઈ ગયા. અને મહારાજ જમવા માટે આવ્યા. જમીન મહારાજ જ્યારે પાછા વળ્યા ને ત્યારે એની માના મનમાં એમ થયું કે સ્વામિનારાયણને બધા જાદુગરા કહે છે ને એમ કહે છે, એને જે જોવે એને સમાધિ થઈ જશે, જરાક જોતો ખરી એ કેવાક છે. આમ વિચાર કરી અને બારણેની અંદર તિરાડ હોય ને, તિરાડમાંથી જરાક આમ દૃષ્ટિ બહાર ફેંકી. અને દૃષ્ટિ બહાર ફેંકીને મહારાજ એ જ વખતે બરાબર પાછું વાળીને જોયું અને મહારાજની દૃષ્ટિ ડોશી ઉપર પડી અને બેની દૃષ્ટિ એક થતાની સાથે ડોશીમાં અખંડ મહારાજ દેખાવા માંડ્યા. અખંડ એક ક્ષણ ભૂલે નહીં. મહારાજ કીધું ને કે આ ચાર ઉપાય સિવાય તો ભગવાનની જેના ઉપર કૃપા દ્રષ્ટિ થાય ને તો વાત જ જુદી. તે ડોશીને અખંડ દેખાવા માંડ્યા. એક ક્ષણ ભૂલે નહીં મહારાજ. અને પછી તો સ્થિતિ એવી સર્જાણી ડોશીના મનમાં, એમ થયું સ્વામિનારાયણ મને વળી ગયા, સ્વામિનારાયણ મને વળી ગયા. ભાગી જીવતો જોવા દુનિયામાં ભગવાન સામેથી અખંડ દેખાય તેના મનમાં થયું સ્વામિનારાયણ મને વળી ગયા. અને ભગવાનના ભક્તો બિચારા તૂટી જાય તો ભગવાન અખંડ સાંભળતા નથી. એને ચિંતા એ છે કે ભગવાન કેમ અખંડ નહીં સાંભળતા, કેમ નથી સાંભળતા. અખંડ સંભાળવા માટે પ્રયાસ કરે છે, જેને અખંડ સાંભળે છે એ ભૂલવા માટે પ્રયાસ કરે. લો તો ગોર્ધન શેઠની માં બીજા ત્રીજાને વાતો કરવા માંડી, સ્વામિનારાયણ મને વળી ગયા છે, ભૂવા બોલાવ્યા, ડાકલા બેહારીને કંઈક કર્યું પણ મહારાજ દેખાતા બંધ ન થાય. પછી એની જેવી ડોશું બીજું છે ને પૂછ્યું કે આ દેખાતા બંધ થયો કાંઈ ઉપાય? તો કે એક ઉપાય છે. તો કે હું? તો કે તમે લસણ ડુંગળી ખૂબ ખાવ ને અને ચીકણી ખૂબ ઊંઘો ને તો સ્વામિનારાયણ જતા રહે, એની સાથે આડવેર છે. અને ડોશીએ કર્યું શરૂ, ડોશીમાં શરૂ કર્યું, મહારાજ દેખાતા થઈ ગયા બંધ. અને તો હકીકત છે ને, જેના હૃદયમાં ભગવાન ન હોય એ તો એમ જ કહે ને, જેની પાસે જે વસ્તુ હોય એ આપે. માનો એણે કોઈ ભગવાનને એકાંતિક સ્ત્રીને પૂછ્યો તો ભગવાન મને અખંડ દેખાય શું કરું, હું કહેત? અરે તું તો ભાગ્યશાળી થઈ ગયો, એમ તો મહેનત કરી પણ દેખાતા નથી. અને એવું હોય તો તારે ભગવાનને કરી પ્રાર્થના, તને દેખાતા બંધ થાય મને મળે દેખાવા. પણ આ તો કઈ જગ્યાએ પૂછ્યું? જેને ભગવાનની આરે નાવા નીચો હોય એનો સંબંધ નતો, ન્યા જઈને પૂછ્યું. ભગવાનના ભક્તો અનુસંધાન રાખે, ક્યાં કોને વાત પૂછવી ની જરાક સમજી રાખે, સમજાય છે? એ બરાબર દ્રઢીકરણ કરી રાખે કે આની પાસે જ આ વાત પૂછાય. દાખલા તરીકે, જેને ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય જ ન હોય એવો કોઈ જગતનો જીવ હોય, જે સ્વામિનારાયણને ભગવાન માનતો જ ન હોય, એની પાસે જેને આપણે પૂછે કે સ્વામિનારાયણ ભગવાનની બાબતમાં તમારું શું કહેવું, તો આપણે નિશ્ચય દઢ કરાવે કે થોડો ઘણો એ કઢાઈ નાખે. સ્વામિનારાયણ ક્યાં ભગવાન છે, એ તો મહાપુરુષ છે, હું કહે એમ જ કહીને. એની પાસે જેને આપણે કથા વાર્તા સાંભળી તેની પાસે આપણે મળે હું હે? આ જગતના મોટા મોટા વક્તાઓ છે, મોટી મોટી પારાયણ કરે છે, એની પાસે કથા સાંભળ્યા પછી આપણને મહારાજ સ્વરૂપની કેવી નિષ્ઠા થાય? કારણ કે એની પાસે છે નહીં, ક્યાંથી આપે? એમ માનો કોઈને સર્વોપરી નિષ્ઠા નહીં, એની પાસે જઈને આપણે પૂછીએ મહારાજ સર્વોપરી પણ બાબતમાં આપણું શું કહેવું, આપણું શું કહેવું, તો એમ કે ના તમારી સમજણ બરાબર છે એમ કે હે? કે અનેકવિધ શાસ્ત્ર લઈને ખોટા કરી નાખે આપણને. માટે ક્યાં શું પૂછવું, કોને પૂછવું, એની બાબત અનુસંધાન હોવું જોઈએ. નિયમ ધર્મ જેના દ્રઢ ન હોય એની પાસે જઈને આપણે એમ કહીએ કે આ રજાસલાપણું પાળવું એનું કેમ કરવું, બહુ અડચણ ઊભી થાય છે, તો હું કે એ બધું પાળવાનું ન હોય, એ બધું જૂના જમાનામાં વાત હતી, હવે ભલામણા પાળવાનું હોતા હશે, શું કામ એમ કે એ ખુદ ન પાળતી હતી એમ જ કહે ને હે? દારૂ પીતો હોય, ન ખાવો ને ખાતો, એની પાસે જઈને આપણે એમ કહીએ કે હવે કેમ કરું, મારી શરદી થઈ છે, જાતિ નથી, શું કે બે ઢાંકણા પી જા તરત વહી જાહે, જેની પાસે જે હોય એ આપે. માટે ભગવાનના ભક્તોએ ક્યાં પૂછ્યું, મહારાજે પણ પ્રથમના 38માં વચનામૃતમાં સ્પષ્ટીકરણ કર્યું કે પોતાની અંદર કોઈ ઘાટ હોય તો કોને કહેવો, તો મહારાજ કહે જેને એવો ઘાટ ન થતો એની પાસે જ નહીં કહેવો. પોતાને જેવા ભૂંડા ભૂંડા ઘાટ થતા હોય, પોતે જ આવો પાણી બેઠેલો હોય, એની પાસે જઈને કરી તી આપણું શું સારું કરે, એની પાસે જઈને કહી તી આપણું શું સારું કરે. મહારાજ કહે કે સુવાસની બાઈ વિધવા નારીની પાસે જાય એમ કે આપણા પતિને રાજી કરો શું કરવું, તું શું કે કહો. માટે મહારાજ કે ભગવાનનો ભક્ત બરાબર વાતને સમજવા પ્રયાસ કરે, બરાબર સમજે. ભક્તજનો વિધવા નારી જાય કીધું ન્યા પાછું એવું ન સમજવું, નહીતર આમાં અર્થ બહુ સમજાય જેવો છે કે જેનો પતિ મરી ગયો છે એને જ વિધવા જો સમજશું કેવળ તો પ્રશ્ન કેવો થશે. બની શકે પતિવ્રતા નારી હોય, યથાર્થ પતિને રાજી કરે અને એનો પતિ ધામમાં જતો રહ્યો, તો એની પાસે જઈને પૂછે પતિને રાજી કરવા શું કરું, તે શું યોગ્ય જવાબ ન આપે, આપી શકે કે ન આપી શકે. પણ મહારાજના મતે સતે ધણીએ પોતાનો પતિ હોય એની આજ્ઞા કોઈ દી ન પાડી હોય, પોતાનો પતિ જ્યારે હયાત હોય ત્યારે કોઈ દીની આજ્ઞા ન પાડી એની સાથે વઢવઢે જ કરતી હોય, એવી જે નારી છે એનો પતિ જ્યારે મૃત્યુને શરણે થાય ત્યારે એને જઈને પૂછે તો હું કે. કારણ કે પતિવ્રતા નારી હોય એનો પતિ જ્યારે ધામમાં જાય ત્યારે એ પછી પરમેશ્વરને પોતાના પતિતુલ્ય માને છે, પોતાના પતિતુલ્ય માને છે ને એના પર